నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైయాణం నమో వజ్రాయణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
રત્નત્રયથી પરમાર્થની પ્રસિદ્ધિ થાય છે, તો મારો પ્રશ્ન છે કે એને બીજો પ્રસિદ્ધ કરે ત્યારે પ્રસિદ્ધ થાય છે તો પછી સ્વભાવ સિદ્ધ ન રહ્યો? એ તો સ્વભાવથી સિદ્ધ છે. અનાદિ અનંત કોઈ પ્રશ્ન કરે કે કોઈ પ્રશ્ન ન કરે, એવો પ્રશ્ન છે. કે અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો
સ્વભાવસિદ્ધ છે,
એટલે શુદ્ધ આત્મા તો અનાદિ અનંત પોતાના સ્વભાવથી સિદ્ધ છે, નિત્ય ઉદ્યત છે. તો આ હોય છે છતાં પણ રત્નત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય? રત્નત્રયની જરૂર શું? રત્નત્રય ન હોય તો પણ એ તો સિદ્ધ છે જ. એમ પ્રશ્ન સારો કર્યો, સારો કર્યો પ્રશ્ન. એનો ઉત્તર બહુ સારો આપશે. સાંભળ કે વાંચો એક તમે બોલો.
અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવ સિદ્ધ છે.
કેવો પ્રશ્ન થયો?
પરમાર્થ જે સ્વભાવ છે એ તો સ્વયં સિદ્ધ છે ને?
વ્યાયક
ભાવ અનાદિ અનંત સ્વયં સિદ્ધ છે,
સ્વયં સિદ્ધ છે,
પોતાથી સિદ્ધ છે.
પોતાથી
એની સિદ્ધિ માટે રત્નત્રય ની ક્યાં જરૂર છે? શું જરૂર છે?
શું જરૂર છે? એ તો સ્વયં સિદ્ધ છે, અનાદિ અનંત છે, એ તો પરમાત્મા છે. પરમાત્મા ને માટે બીજો પ્રસિદ્ધ કરે તો પરમાત્મા છે.
એ ક્યાં છે?
એવી એની જરૂર શું પરમાત્મા?
પ્રશ્ન અચ્છા
પ્રશ્ન. તેની સિદ્ધિ કેવી રીતે થાય? રત્નત્રય થી એની પરમાર્થ સિદ્ધિ થાય તો જે સ્વયં સિદ્ધ વસ્તુ હોય એને કોઈ પ્રસિદ્ધ કરે તો છે, એમ ક્યાં છે? એમ ક્યાં છે? છતાં કેમ આમ કેમ કયો છો તમે? એ સમજાવો કૃપા કરી. વ્યવહાર છે ને નિશ્ચય રત્નત્રય ના પરિણામ પર્યાય છે, તો પર્યાય દ્રવ્ય ને કેવી રીતે પ્રસિદ્ધ કરી? તો વ્યવહાર નહીં વિષય છે, અને વ્યવહાર નહીં નો તો નિશ્ચય ની અભાવ છે, એમ તો તમે કહેતા હો છો.
ને પરમાર્થ સ્વયં પ્રસિદ્ધ હે,
સ્વયં સિદ્ધ છે.
પ્રસિદ્ધ હોને કે લિયે કિસકી અપેક્ષા?
કિસકી અપેક્ષા? નિરપેક્ષ હોતો. પ્રશ્ન અચ્છા હે,
પ્રશ્ન બહોત અચ્છા હે. એટલે પરમાર્થ સ્વભાવ ને સારી રીતે સમજે છે.
સારી રીતે સમજે છે. શ્રી ગુરુ એને ઉત્તર આપે છે, કારણ આપી. તેના ઉત્તર માં આચાર્ય ભગવાન ફરમાવે છે કે જો પરમાર્થ ને એટલે ત્રિકાળી સ્વભાવ ને દ્રવ્ય ને સામાન્ય સ્વભાવ ને રત્નત્રય થી સર્વતા ભિન્ન એના જે પરિણામ પ્રગટ થાય છે જ્ઞાન આદિ એ નિર્મળ પરિણામ થી સર્વતા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચય નો અભાવ થઈ જાય. નિશ્ચય નો અભાવ થઈ જાય એટલે શું?
નિશ્ચયનો અભાવ થઈ જાય એટલે એ સ્વભાવની સિદ્ધિ જ ના થાય ને, એ સ્વભાવની સિદ્ધિ જ આમાં થાય છે ને.
એને જો અતિન્દ્રિય જ્ઞાનમય આત્માથી શ્રોતા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચય નો અભાવ થઈ જાય. તો એ પરમાર્થ ને પ્રસિદ્ધ જ કેવી રીતે શકે? જો ભિન્ન હોય તો પરમાર્થ ને પ્રસિદ્ધ ન કરે, અને પરમાર્થ ને પ્રસિદ્ધ કરનારી તો નિર્મળ પર્યાય છે, અને એને તું સર્વથા જો ભિન્ન માન તો એને પ્રસિદ્ધ કરનાર કોઈ હશે નહીં. તારા લક્ષમાં જ ત્રિકાળી દ્રવ્ય નહીં આવે, નિર્મળ પર્યાય જ પ્રગટ નહીં થાય. જો સર્વથા ભિન્ન માન દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન છે, પણ અહીંયા જ્ઞાન નું પ્રકરણ
ચાલુ થયું છે
એટલે સર્વથા ભિન્ન નથી. દ્રષ્ટિ અપેક્ષા એ શ્રોતા ભિન્ન છે, જ્ઞાન અપેક્ષા એ શ્યાદવાદ અપેક્ષા એ કથન ભિન્ન ભિન્ન છે, એવો જવાબ આપશે. જ્ઞેયની સિદ્ધિ શ્યાદવાદ થી થાય છે, અને ધ્યેયની સિદ્ધિ શ્યાદવાદ રહિત થી થાય છે. શ્યાદવાદ ના અભાવ થી ધ્યેયની સિદ્ધિ થાય છે, અને સ્વજ્ઞેયની સિદ્ધિ શ્યાદવાદ થી થાય છે. ધ્યેયની સિદ્ધિ માટે અમે કહ્યું હતું કે શ્યાદવાદ નો અભાવ છે, તો પણ નિશ્ચયાભાસ પણ આવતો નથી. વાત તો સાચી છે, નિશ્ચયની ઉપલબ્ધિ રહી છે, વાત સાચી છે. પણ એવું તો ધ્યેય છે નિરપેક્ષ છે, તો વાત સાચી. પણ ધ્યેયની સિદ્ધિ માટે વાત સાચી છે, પણ હવે જયારે ધ્યેયપૂર્વક નહીં થાય છે, જાણવામાં આવે છે આત્મા, આત્મા અનુભવમાં આવે છે, અનુભૂતિમાં આત્મા આવે છે, તો એ તો જ્ઞેયની સિદ્ધિ થાય. અને જ્ઞેયની સિદ્ધિમાં તો એને જાણે જ, એને પ્રસિદ્ધ કરે, અને જો સર્વથા ભિન્ન હોય તો જાણી ન શકે. એ ઓલાને મેં દ્રષ્ટાંત આપ્યું હતું ને, કે હાથનું દ્રષ્ટાંત આપ્યું હતું, સમજી ગયા? સર્વથા ભિન્ન હોય તો નહીં, એને હાથ બરફ પર લગાડી દે, જલન મીટ જાયગી અને તને શાંતિ થશે. કામ તો શાંતિ નું હતું, તો સર્વથા ભિન્ન, સર્વથા ભિન્ન બરફ થી હાથ સર્વથા ભિન્ન રાખતો હતો, દ્રવ્ય થી પર્યાય સર્વથા ભિન્ન, દ્રવ્યથી પર્યાય સર્વથા ભિન્ન એમ નથી. સર્વથા ભિન્ન છે ધ્યેયની અપેક્ષાએ, જ્ઞેયની અપેક્ષાએ કથનચિત ભિન્ન, કથનચિત ભિન્ન છે. પાછું સર્વથા ભિન્ન કે સર્વથા ભિન્ન જ્ઞાનમાં નથી, જ્ઞાનમાં કથનચિત ભિન્ન ભિન્ન છે. જો જ્ઞાનમાં પાછું તું એ સર્વથા ભિન્ન ભિન્ન તો દોષ આવશે, પછી એ બતાવે છે
તો જ્ઞાન ખોટો થઈ જશે.
ચમત્કારી છે, અને એ જ્ઞાનમાં જ ઉલજી જાય છે, લોકો ઉલજન થાય છે, એનો માર્ગ મળતો નથી. એને માર્ગ મળતો નથી, કેમ કે ભૂલો પક્ષમાં ચડી ગયો હોય દ્રષ્ટિના વિષયના એકાંતે, તો આ કથનચિત અભિન થાય છે, બેસે નહીં. અને દ્રષ્ટિનો વિષય ના આવે તો સર્વથાભિન માને, સર્વથાભિન માને તો એ દ્રષ્ટિ ખોટી, સર્વથાભિન માને તો જ્ઞાન ખોટું. એટપટી વાત છે, પણ બહુ આમ લોજિક છે, અનુભૂતિ સિદ્ધ થાય એવી વાત છે. ધીમા સ્યાદવાદ નો અભાવ છે, બરાબર છે, પણ જ્ઞેય સ્યાદવાદ નું સહિત જ હોય. જ્ઞાન છે, જ્ઞાન, આ જ્ઞાન નું પ્રકરણ ચાલે છે. જ્ઞાન માં સ્યાદવાદ જ હોય, દ્રષ્ટિમાં સ્યાદવાદ નો અભાવ હોય. સ્વીકારે છે અને જ્ઞાન ભેદ ને અભેદ ને ભેદા ભેદ ને જાણે છે. પ્રશ્ન કર્યો કે જો સ્વભાવ સિદ્ધ છે તો રત્નત્રય થી એની સિદ્ધિ છે એ કેમ? નિર્મળ પર્યાય થી સર્વથા ભિન્ન, કથનજીત ભિન્ન કે તો વાંધો નથી, એ સર્વથા ના દોષ માં વિયોગી ઓલો. કેમ કે પ્રશ્ન એને ત્યાંથી ઉપાડ્યો કે સ્વયં સિદ્ધ છે તો એને પ્રસિદ્ધિ રત્નત્રય ની જરૂર શું? એ સર્વથા
દ્રષ્ટિ
ની કલ્પના આવી,
કલ્પના આવી,
કલ્પના માં સર્વથાભિન્ન 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 માં ચડી ગયો. એટલે સર્વથા જો પર્યાય ભિન્ન છે તો એને પ્રસિદ્ધ કોણ કરશે? માટે સર્વથા ભિન્ન નથી, જ્ઞેય થી જ્ઞેય થવું જોઈએ. જ્ઞેય થાય તો ધ્યેય સાચું, જ્ઞેય થાય જાણેલા નું સંધાન હશે. રત્નત્રય થી સર્વથા ભિન્ન, બોલો પ્રશ્ન સર્વથા ભિન્ન નો છે. કેમ કે એની સ્વયં સિદ્ધ છે, પછી એનાથી પ્રસિદ્ધ થાય તો અભિન્ન થઈ જાય, એટલે એને ખટકું. કથનચિત અભિન્ન એને ખટકે છે, કેને? દ્રષ્ટિના વિષય વાળાને, દ્રષ્ટિના વિષયના પક્ષ વાળા, દ્રષ્ટિના વિષયને નથી કરતો.
એને તો એનું જ્ઞાન થાય છે,
જ્ઞાન થાય છે, બરાબર. જેમ છે
ભાઈ, બહુ બઢિયા વાત
છે. આ જે 70 જણા આમાં ચડી ગયા હતા, પર્યાય અડે જ નહીં. દ્રવ્ય
દ્રષ્ટિ જ્ઞાન ની કેવી મૈત્રી,
મૈત્રી છે, મૈત્રી
સંધિ છે,
એન આ નિશ્ચય વ્યવહાર ની સંધિ છે. ખરેખર આ નિશ્ચય ની વ્યવહાર આ છે, બહુભાઈ ઉભા હતા, પોતે ઉભા હતા. એમ લાલુભાઈ આમ કહ્યું, ખુશ ખુશ થઈ ગયા. કારણ કે જ્ઞાની ને કઈ વિરોધ નથી,
વિરોધ નથી એને તો.
અજ્ઞાની પક્ષમાં પડી ગયો હોય એને તો કઈ ખબર જ નથી. રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે, કથનચિત ભિન્ન માનતો તો બરાબર છે, પણ તું સર્વથા ઉડાડી દે પર્યાય ને, ભિન્ન થતી ભિન્ન જ છે તો નિશ્ચય નો અભાવ થઈ જાય. એટલે કે અનુભવ નો જ અભાવ થાય, જ્ઞેય નો જ અભાવ થાય. સર્વથા ભિન્ન માને તો એને પ્રસિદ્ધ કરનાર કોઈ રહ્યું નહીં,
અનુભવ જ ન થાય.
અનુભવ ક્યાંથી થાય? અને સર્વથા અભિન્ન માનવામાં આવે, સર્વથા ભિન્ન નો દોષ આવ્યો કે નિશ્ચય નો અભાવ થાય. એટલે રત્નત્રય નરીએ અને દ્રવ્ય નરીએ, કઈ નરીએ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ પરસ્પર સાપેક્ષ નર્યું, એ દોષ આવ્યો મોટો. દ્રવ્ય પર્યાય સાપેક્ષ જ્ઞેય થી છે, અને પર્યાય ને ઉડાડો તો પર્યાય વિના નું દ્રવ્ય કોઈ ન હોય જગતમાં. પર્યાય વિના નું કોઈ દ્રવ્ય બતાવો, નથી કોઈ દ્રવ્ય. ઘણા દોષ આવી જાય એમાં, જો સર્વથા ભિન્ન પર્યાય ને માને તો.
બરાબર,
એટલે નિશ્ચય નો અભાવ થઈ જાય, એટલે એક તો અનુભૂતિ નો અભાવ થાય ને ત્રિકાળી દ્રવ્ય નો અભાવ થાય
ને, ક્યોંકિ અનુભવ મેં નહીં આયા દ્રવ્ય, ઇસકા નામ ઉસકા અભાવી હો ગયા,
અભાવી નાસ્તિક હો ગયા,
નાસ્તિક હો ગયા,
આત્મા નું અસ્તિત્વ કે ઉડાડ્યું એને,
ઉસકી સિદ્ધિ નહીં હોય, પ્રસિદ્ધિ નહીં હોય, એને જાણવા રૂપે જ ના પરિણામ, તો પછી એની સિદ્ધિ ના,
અનુભૂતિ નો અભાવ થયો ને ત્રિકાળી દ્રવ્ય ઉડાડ્યું એને, દ્રવ્ય પર્યાય બે સાપેક્ષ છે, પરસ્પર સાપેક્ષ જોડકું છે, અને સર્વથા ભિન્ન માનવામાં આવે તો, સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચય નો અભાવ, અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહાર નો અભાવ, એટલે રત્નત્રય નો અભાવ, પછી રત્નત્રય ક્યાં રહી? એ તો તેમજ દ્રવ્ય કરીને એક
મહિને
ધ્રુવ હો ગઈ,
દ્રવ્ય હો ગઈ,
પ્રિય નહીં રહી, ભેદરૂપ વ્યવહાર નો અભાવ થઈ જાય. રત્નત્રય છે ને એ ભેદરૂપ છે, અભેદરૂપ નથી, અભેદરૂપ તો દ્રવ્ય છે અને ભેદરૂપ રત્નત્રય છે, અને સર્વથા એને અભિન્ન માનવામાં આવે તો પર્યાય ના નાશે જેમ દ્રવ્ય નો નાશ કયો હતો ને, એને બદલે અહીંયા બીજો તર્ક આવ્યો, પર્યાય નો નાશ થઈ જાય, દ્રવ્ય નો નાશ,
જો પર્યાય દ્રવ્ય થી સર્વથા અભિન્ન
થઈ જાય
તો પછી પર્યાય નો જ નાશ થઈ,
નિશ્ચય મોક્ષ માર્ગ રહ્યો નહીં, ભેદરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ રહ્યો નહીં તો કોઈ નો મોક્ષ ન થાય. માટે કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન છે,
આમ લીધું, આમ અભિન્ન માને તો પર્યાય કે નાશ દ્રવી કે નાશ,
દ્રવી કે નાશ હોય,
અભિન્ન માને તો વ્યવહાર મોક્ષ માર્ગ કઈ નાશ હોય,
હા મોક્ષ માર્ગ નો જ નાશ થાય તો મોક્ષ ન થાય,
બરાબર છે,
ભેદરૂપ વ્યવહાર નો અભાવ થઈ જાય, માટે તેથી કથનચિત શ્યાદવાદ આવ્યો, અનુભવ જ્ઞાન માં શ્યાદવાદ છે ને, કથનચિત આવ્યું ને, કથનચિત ભેદ થી જ, કથનચિત ભેદ, સર્વથા ભેદ ને સર્વથા ભેદ નહીં, કથનચિત ભેદ થી જ તેની સિદ્ધિ થાય છે એમ આગમ માં કહ્યું છે. આ પ્રશ્ન નો ઉત્તર આવે એવું કહી દીધું. અહી પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવ સિદ્ધ છે, તો રત્નત્રય થી તેની સિદ્ધિ કેવી રીતે થાય છે, બોલો એનો ઉત્તર શું આપ્યો, બોલો.
તેના ઉત્તરમાં કહે છે, હા, કે જો પરમાર્થ ને રત્નત્રયજી,
પરમાર્થ એટલે શું,
દ્રવ્ય સ્વભાવ,
દ્રવ્ય સ્વભાવ,
શુદ્ધાત્મા,
એટલે રત્નત્રય થી એટલે શું,
રત્નત્રય થી એટલે શુદ્ધ પરિણામ,
શુદ્ધ પરિણામ થી
આત્મા ને પ્રસિદ્ધ કરનાર એવા શુદ્ધ
પરિણામ,
હા, સર્વથા ભિન્ન માનવામાં આવે,
શું સર્વથા ભિન્ન,
પરિણામોને
દ્રવ્ય થી સર્વથા
ભિન્ન માનવામાં
આવે,
એટલે કે જાણવામાં આવે,
હા,
તો નિશ્ચય નો અભાવ થઈ જાય,
નિશ્ચય નો અભાવ થઈ જાય એટલે શું,
એટલે પરમાર્થ સ્વભાવ ની સિદ્ધિ જ ન થાય,
સિદ્ધિ જ ન થાય, અનુભૂતિ ન થાય, અને દ્રવ્ય નો નાશ
થઈ જાય,
બધું ભયો જાય,
અનુભૂતિ ન થાય તો કોઈ દ્રવ્ય નો જાણવું ક્યાં આવ્યું,
કેમ કે સર્વથા ભિન્ન માં અનુભૂતિ ન થાય,
કથનચિત અભિન્ન થાય ત્યારે અનુભૂતિ થાય, બરાબર,
દ્રવ્ય ને પર્યાય ને અડે જ નહીં તો અનુભવ ક્યાંથી થાય, સર્વથા ભિન્ન લીધો ને,
અડતી
નથી, અડે પણ ન અડે એવી અડે,
એમ કહ્યું
તું, બરાબર, અડે કરી પણ ન અડી જાય એવી
અડે,
ન અડે એટલે દ્રષ્ટિ નું વિશે કાયમ
રહ્યું, કાયમ રહ્યું,
લૌકિક છે,
આપ જે પરમાત્મા દેહ પૂર્વ જ્ઞાન પૂરી હું આવે હું પૂરી આવે હું આવે હું ચિતાર કર્યું છે કેવી રીતે શરૂઆત થાય છે શરૂઆત થી બધું એ ટુ ઝેડ બધી વાત એ ટુ ઝેડ
દ્રષ્ટિ નો વિષય જ્ઞાન નો વિષય બિન અભિન બધું
બધું
આવે વ્યવસ્થિત છે બોલો જી વાંચો જી શું નિશ્ચય રત્ન થી સર્વથા બિન માનવામાં આવે તો શું થાય નિર્મળ પર્યાય ને આત્મા થી સર્વથા અભિન માનવામાં આવે તો
ભેદરૂપ વ્યવહાર નો અભાવ થઈ જાય
ભેદરૂપ એટલે શું મોક્ષ માર્ગ તો દ્રવ્ય થઈ ગયું મોક્ષ માર્ગ તો પર્યાય છે તું તો અભિન કરી નાખે છે આવ સર્વથા અભિન એમ નથી અને સર્વથા અભિન આત્માથી સર્વથા અભિન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહાર નો અભાવ થઈ જાય એટલે નિશ્ચય જે મોક્ષ માર્ગ છે ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું એનો અભાવ થઈ જાય અભિન માને તો ચોથું ને ચોથું રે પાંચમું ના થાય છઠ્ઠું ના થાય આઠમું ના થાય એમ
બરાબર છે
ભેદરૂપ વ્યવહાર નો અભાવ થઈ જાય
મૂળસ્થાનનો અભાવ થઈ જાય
મૂળસ્થાનનો અભાવ થઈ જાય
એટલે એ સર્વથા અભિન નથી ભિન છે ને એટલે એની પલટના થયા જ કરે અભિન થઈ જાય તો ધ્રુવ થઈ જાય
ધ્રુવ થઈ જાય
પલટે જ નહીં ને તો ભાઈ જે
સુધી ની વૃદ્ધિ ને આનંદ ની વૃદ્ધિ ને પાંચમું છઠ્ઠું ક્યાં દે એમ નથી સર્વથા જો ભિન માને નિર્મળ પર્યાય દ્રવ્ય ને પર્યાય સર્વથા ભિન દ્રષ્ટિ અપેક્ષા એ છે જ્ઞાન અપેક્ષાએ સર્વથા બિન માનો તો પર્યાય ને નથી માનતા તમે બિન માનો છો તો પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય જ ન હોય પરમાર્થનો નાશ થાય એટલે દ્રવ્યની સિદ્ધિ ન થાય કેમ કે દ્રવ્ય એવું છે જ
નહીં
દ્રવ્ય પર્યાય સાપેક્ષ જ હોય પર્યાય નિરપેક્ષ કોઈ દ્રવ્ય ન હોય છ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય નથી સાપેક્ષ જ હોય અને તમે નિરપેક્ષ લગાડ્યું ને સર્વથા બિન નિરપેક્ષ તો દ્રવ્ય જ નરીએ ઉત્પાદ ધ્રુવ્યુત્તમ સત સૂત્ર ખોટું પડી જાય ગુણ પર્યાય દ્રવ્ય ખોટું પડી જાય સમજી ગયા
એટલે હું દ્રવ્ય છું એમાં દ્રવ્યની સિદ્ધિ થઈ
છે હા હું દ્રવ્ય છું બસ
હું દ્રવ્ય છું
હા એમ જે પર્યાયમાં આવ્યું ને
એમાં દ્રવ્યની સિદ્ધિ થાય
છે એ જ દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે અને જે દ્રવ્ય ને જાણનારી પર્યાય એને તમે બાદ કરી નાખો પર્યાય નહીં
સર્વથા ભિન્ન માનો
સર્વથા ભિન્ન માનો તો કોઈને અનુભૂતિ ન થાય નિશ્ચય નો અભાવ થાય એટલે અનુભૂતિ નો અભાવ થાય અનુભૂતિ નો અભાવ થાય અને સર્વથા ભેદ માનો તો અનુભૂતિ એકવાર થઈ થઈ પછી અનુભૂતિ વધે નહીં વધે નહીં ગુણસ્થાન નો વધે નિશ્ચય નો અભાવ થાય એટલે અનુભૂતિ નો અભાવ થાય
કથનચિત અભેદ માં કથનચિત અભિન માં ગે ની સિદ્ધિ થાય
છે કથનચિત અભિન હોય તો
ગે ની સિદ્ધિ થાય
નહી વધતું 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 કેવું જ્ઞાન કરતા
અને એ અભેદ જ્ઞે છે એ નિશ્ચય છે
એમ જ છે અભેદ જ્ઞે છે એ નિશ્ચય છે એ નીચે આવશે નીચે આવવાનું છે એમાં તો મને મેં ઉઠાયું છે ભક્તિમાં ઉતાર્યું છું. નિશ્ચયનો અભાવ થાય એટલે કે અનુભૂતિનો જ અભાવ થઈ જાય, જ્ઞેયનો જ અભાવ થાય. પરિણામી નર્ય દ્રવ્ય, પરિણામી નર્ય, પરિણામી નર્ય તો ભોગ કેનો થાય, અપરિણામી થઈ ગયો તો નિશ્ચયનો અભાવ એટલે અનુભૂતિનો
નહીનો
અભાવ, સ્વજ્ઞનો પરિણામી દ્રવ્યનો અભાવ, પરિણામી નર્ય નહીનો અભાવ. એ ધ્યેય તો હતું, હવે આ જો આમ ન થાય તો તું જ્ઞેય ન થાય, જ્ઞેય ન થાય તો અનુભવ ન થાય. નિશ્ચયનો અભાવ એટલે મોક્ષ માર્ગ પ્રગટ ન થાય. સર્વથા ભિન્ન હોય તો એના આશરે તો થાય છે, અને તું પરી એને સર્વથા ભિન્ન માનવા મળ્યો એ ઘાટકોપર વાળા ને ભૂલ નથી. પછી બોલો જી, અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો નિશ્ચય મોક્ષ માર્ગ નો અભાવ થઈ જાય. તેથી એ કારણે કથનચિત
કથનચિત અભિન્ન કેવું છે, અને સર્વથા અભિન્નો નિષેધ કરીને કથનચિત બિન કેવું છે.
બરાબર છે, એને સર્વથા લગાડ્યું, એને બદલી એક કથનચિત લગાડો તો સરખું થઈ જાય. સર્વથામાં તો બે પ્રકારનો દોષ આવ્યા, બે માં દોષ આવી ગયો સર્વથા, અને કથનચિત માં કઈ દોષ નથી, નિર્દોષ રાજ છે. જ્ઞાની ને એમ બેસે છે, અને અજ્ઞાની ને સર્વથામાં આવી ગયો. આ અજ્ઞાની નો દોષ બતાવે છે, અજ્ઞાની જીવ સર્વથામાં વયો ગયો એનો દોષ બતાવે છે. જ્ઞાની તો કથનથી ભિન્ન ભિન્ન માને છે, જાણે છે, ઘણું નીકળે આમાં એવું છે વિચારવામાં. શું એમ
વિચાર આવે છે, જો પરમાર્થ ને રત્નત્ર થી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચયનો અભાવ થઈ જાય. શુદ્ધ પરિણામ ને રત્નત્ર ને સર્વથા ભિન્ન માનો, શુદ્ધાત્મા થી જાણો તો પછી નિશ્ચય નો અભાવ થઈ જાય, એટલે ગેય ની સિદ્ધિ ન થાય,
ગેય ની સિદ્ધિ ન થાય. બરાબર, પરિણામી ન સિદ્ધિ ન
થાય. બરાબર, તો કથનચિત, તો કથનચિત અભિન્ન હે,
કથનચિત
સર્વથા ભિન્ન નહી હે, કથનચિત અભિન્ન.
હા, એમ બે માં કથનચિત લગાડો તો પછી સિદ્ધિ થઈ ગઈ, સર્વથા ઉડાડી દો. જે અજ્ઞાની સર્વથા માને છે એ જ્ઞાની બે માં કથનચિત લગાડે છે. જ્ઞાની બે માં કથનચિત લગાડે છે, બે માં કથનચિત લાગુ પડે છે, અને અજ્ઞાની બે માં સર્વથા ઉડાડે, સર્વથા માને છે, કથનચિત ઉડાડી દે છે, અને સાત વાતે ઉડાડી દીધા છે. એની ભૂલ છે, બે માં કથનચિત લગાડો તો બરાબર જ છે.
કથનચિત ભિન્ન અભિન્ન છે, વ્યવહાર કી સિદ્ધિ,
વ્યવહાર કી સિદ્ધિ, બરાબર છે. કથનચિત ભિન્ન ભિન્ન માં વ્યવહાર ની સિદ્ધિ થાય, કથનચિત ભિન્ન ભિન્ન માં નિશ્ચય મોક્ષ માર્ગ ની સિદ્ધિ થાય, બધું સિદ્ધ થાય. આ દ્રષ્ટિ ના વિષય ના એકાંત માં ચડેલો સર્વથા ભિન્ન માનવા મીંડો છે એને આ સાપેક્ષ ની વાત કરી. સર્વથા ભિન્ન માનીશ તો દ્રષ્ટિ ને જ્ઞાન બે ખોટા, અને કથનચિત ભિન્ન માનીશ તો બે સાચું. કથનચિત ભિન્ન એટલે કથનચિત ભિન્ન આવી ગયું, સર્વથા અભિન્ન ના આવ્યું. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છેલ્લે, કથનચિત ભિન્ન ને અભિન્ન કહ્યું છેલ્લે, સમજી ગયા? એ જ્ઞાની નું વચન છે કથનચિત ભિન્ન અભિન્ન. ઓલો એકાંત પર ખેંચાઈ ગયું છે સર્વથા ભિન્ન ને સર્વથા અભિન્ન, ખોટો જ ભાઈ, બે અજ્ઞાની છે. જયારે જ્ઞાન નું પડકો આવ્યું ત્યારે સર્વથા રહિત માં ચડી ગઈ. જ્ઞાન ખોટું તો ઓલી શ્રદ્ધા ખોટી છે.
જ્ઞાન પક્ષાતી ક્રાંતિ
નહીં હોય, ક્યાંથી હોય? ઘાટકોપર વાળાની ભૂલ હતી, બાપાની ભૂલ હતી, ચિમનભાઈ શાંતિભાઈ ના બાપાની. એક બીજા આવે છે ઇન્દોર વાળા, એની પણ આ ભૂલ હતી. પ્રિય બાપુજી પાસે આવતા હતા ને, અમારી પાસે મુંબઈમાં ઘણા આવતા હતા. એમ
હાથ
બરફ નહીં હોગા, દ્રવ્ય રૂપ ના થાય એમ, અને દ્રવ્ય પર્યાયમાં ના આવે,
પર્યાય
આવે
એવું છે.
બિલકુલ અડતી નથી એમ નહી, સર્વતા અડી જાય તો મુશ્કેલી,
બિલકુલ અડે નહીં તોય
મુશ્કેલી. કેમ કે દ્રષ્ટિ નો વિષય અને જ્ઞાન નો વિષય ઉપર ઉપર થી વિરોધ લાગે છે, પણ અનુભવ થી વિરોધ મટી જાય છે. અનુભવ થી જ વિરોધ મટી જાય, લાગે ને ઉભય ની વિરોધ ધ્વંસ નહીં, શાદ પદામ કે શાદવાદ વિરુદ્ધ મટાડી દે છે, કથનચિત લગાડીને શાદવાદ કથનચિત જ્યાં લગાડ્યું ત્યાં જ્ઞાન સાચું થઈ ગયું. દ્રષ્ટિ સાચી હતી એમાં કથનચિત લગાડ્યું તો અનુભવ થઈ ગયો, સર્વથા લગાડે છે તો અનુભવ ન થાય. દ્રષ્ટિ ખોટી જ્ઞાને ખોટી, દ્રષ્ટિ ખોટી ને દ્રષ્ટિ નો પરિણામ તો અનુભૂતિ આવી જઈ. દ્રષ્ટિ નો વિષય આવ્યો પણ જ્ઞાન ખોટું કરે છે, એટલે દ્રષ્ટિ ખોટી ને જ્ઞાન ખોટું, મિથ્યા દ્રષ્ટિ રહ્યો, અન્યવર્તી થઈ ગયો એક અપેક્ષા, સર્વતા બિન માને સાંખીમતી થઈ ગયો, સાંખીમતી સર્વતા બિન જ માને,
જો
શ્યાદવાદ ને ચોટી જાય તો થઈ રહ્યું,
થઈ ગયું કાંતિ. કેવું છે બહુ, આપણે જામનગર માં મંત્ર ફરમાય, આત્મા માં શ્યાદવાદ નો અભાવ
છે,
પણ
આત્મજ્ઞાન માં શ્યાદવાદ નો સદભાવ છે.
આપને જામનગર માં એ વાત ફરમાઈ હતી તો એક બહેન ને કહા હતા કે આત્મા માં શ્યાદવાદ કા અભાવ હોય, ઇતના બોલ કે છોડ દિયા, તો આપને કહા તો પૂરી વાત બોલો,
પૂરી
વાત નહીં બોલો,
આ નહીં બોલો, કહ્યું તું ચાલતું હતું, ચાલતું જોયું ને, પછી હું બેઠો હતો, બે મિનિટ મોડા આવ્યા બેન, બેન જેવા બેઠા મોટર માં, બેન આત્મા માં શ્યાદવાદ નો અભાવ, પણ આત્મજ્ઞાન માં શ્યાદવાદ નો સદભાવ છે ત્યારે પૂરું થાય છે.
મૂળ
વાત છે આ જૈન દર્શન નું રહસ્ય છે, રહસ્ય નું ઉદઘાટન છે આ. ધ્યેય પૂર્વક નહીં કહ્યો કે આ વાત એક જ છે, આ વાક્ય મૂકું છતાં કોઈ ચર્ચા કરવા આવતું નથી. આત્મામાં શ્યાદવાદ નો અભાવ અને સ્વાનુભવ દશામાં શ્યાદવાદ નો સદભાવ, આ શું ફળ છે ને, ફળ છે દ્રષ્ટિ ના વિષય નું ફળ, જ્ઞાન સમ્યક થઈ ગયું ને,
એમાં
જાણી લે છે, જેમ છે એમ જાણે છે, જાણતો પણ મેં છે, પક્ષ ગ્રહણ કરતો નથી.
બહુ બઢિયા
બઢિયા
આખા જૈન દર્શન કા સાર હે. જ્ઞાની જયારે અભાવ ની વાત કરે ત્યારે ત્યારે જ્ઞાન માંથી કથનચિત ને ઉડાવી દે છે.
એક સાથે કઈ કેવી રીતે શકાય?
પણ આપની એક ખૂબી છે કે એક જાત કયો છો
એ કયું છે, એ પ્રૂફ નહીં થાય છે એ બેને પકડી લીધું.
અભાવ ને સદભાવ એક
અભાવ સદભાવ કો એક સાથ મેં સાથ લેતે
કે એક સાથ એવું સ્વરૂપ છે.
એ આપની કહેવાની પણ આ વિશિષ્ટતા છે. સ્યાદવાદ ના અભાવ ને ને સ્યાદવાદ ના સદભાવ ને એક સાથે સાધી લ્યો છો. પરમ નિર્દોષ
વર્ષોથી કહેતો હતો. આ છે ને અટપટી વાત, એટલે કોક જ પામે છે. આનો મેળ એને નથી બેસાડતા આવડતો,
મેળ બેસાડતા નથી
આવડતો એટલે નથી પામતા. કાને કો ખેંચાઈ જાય, કાને કો ખેંચાઈ જાય, પક્ષપાત માં
બેલેન્સ
મધ્યસ ન થાય.
દ્રષ્ટિ ની પણ ટોપ મોસ્ટ વાત કરી.
જયારે પેલું વાંચ્યું આત્મામાં શાદવાદ નો અભાવ છે, છતાં નિશ્ચય વાત પણ આવતો નથી. ત્યાં મને ચોટ લાગી, શાદવાદ નો અભાવ માં ચોટ ના લાગી,
નિશ્ચયવાસ નથી આવતો,
નિશ્ચય ભાવ નથી આવતો. શાદવાદ ન હોય છતાં નિશ્ચયવાદ પણ ન થાય.
ભાઈ એકદમ જગત થી વિરુદ્ધ વાત છે, એકદમ
આ વાત બેની છે. એમાં જે ક્યાંય નથી, શાદવાદ નો અભાવ આત્મામાં છે એ વાત કોઈ સાંભળવાય તૈયાર નથી. અને કહીએ દાખલા તરીકે મેં શું બન્યું અહીંયા જામનગરમાં કહ્યું, પછી થોડા દિવસ પછી જવાહર આવ્યો તો મેં કહ્યું આ ઉલ્કાપાત થશે, આત્મામાં શાદવાદ નો અભાવ છે એ વચન કોઈ સાંભળી ન શકે. ક્યાંથી સાંભળી શકે? જો ઉહાપો થયો તો બિલકુલ ઉહાપો થયો નથી. ક્યાંથી થાય? શાસ્ત્ર માં છે
એ
બોલ્યો. માત્ર નો અભાવ છે, પછી શાદવાદ ક્યાં રહ્યો? એમાં એકમાં શાદવાદ હોય કઈ, અનેકમાં શાદવાદ હોય. આત્મા તો એક છે, એમાં કટન ચિત છે આવો એવું હોય કદી? આપણો
સાથે
દુનિયા દુનિયાનું જાણે આપણે કરી લેવા જવું છે. આપણા માટે જ આ અનુવાદ કર્યો છે, કોઈના માટે ક્યાં કર્યો? મારા માટે કર્યો છે. આપણે સાથે 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 કરીએ છીએ, અનેક પડખે થી અનેક પડખે થી ચોપડ થતી જાય છે.
ખુબ મજા આવે છે
મજા સાથે. અને આપણે પક્ષા પક્ષી થી મધ્યસ્થ થઈને સત્ય તે આપણું, બસ હું મારું સત્ય એમ નહી, સત્ય તે મારું એમ આવું તો જ વિકાસ થાય. જ્ઞાન નો ગાળ યથાર્થ આવે જ્ઞાન, આ બરાબર છે, ન્યાયથી આ વાત બેસે છે. એમ આવું હવે આ એક છેલ્લો પારો લઈ લ્યો, પછી પૂરું કરી લઈ. છેલ્લો પારો એટલે આના પછીનો એક પારો, પછી છેલ્લો પારો કાલે. ધીમે ધીમે લેવું છે ને આપણે, એટલે આગમની સાક્ષી ને આપી
બરાબર કથનચિત ભિન્ન અભિન્ન આગમમાં કહ્યું છે
કહ્યું છે
કથનચિત ભિન્ન અભિન્ન થી સિદ્ધિ થઈ શકે નહીં તો સિદ્ધિ જ ના થાય
કઈ થાય દ્રષ્ટિની સાથે જ્ઞાન જયારે મળે છે ત્યારે દ્રષ્ટિ સાચી
સાચી
બે હાથ મિલાવે છે
બરાબર
એક સમયમાં પ્રગટ થાય છે એટલે વિકલ્પાત્મક વ્યવહાર ને વિકલ્પાત્મક નિશ્ચય એના દ્વારા તત્વ નો અનુભવ કરે છે એટલે અનુમાન કરે છે અનુભવ કરે છે એટલે અનુમાન કરે છે એટલે કે જેવો છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે એટલે કે જાણે છે એટલે કે જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે પ્રત્યક્ષ અનુભૂતિ નહીં પક્ષાધિકાર છે અહીંયા સુધી તો એને વિકલ્પાત્મક નહીં થી વસ્તુની સ્થિતિ કરાવી સમજી ગયા પણ એ પણ એની સ્થિતિ પક્ષાધિકાર થાય ત્યારે થાય નિર્ણય ભલે એને સાચો કર્યો પણ પક્ષાધિકાર ન થાય ત્યાં સુધી સમ્ય જ્ઞાન પ્રગટ ન થાય
જેવો
છે એવો નિર્ણય પેલા તો બેન આત્મામાં શ્યાદવાદ નો અભાવ છે
એમ નિર્ણય કર્યો
એ નિર્ણય કરવો જોઈએ પાકો
બરાબર એકદમ
પર્યાય નો જ અભાવ છે પછી શ્યાદવાદ ક્યાંથી હોય
બરાબર
પર્યાય ના સદભાવમાં શ્યાદવાદ ઉભો થાય કથનચિત ભિન્ન ભિન્ન પર્યાય હોય તો ભિન્ન ભિન્ન નો પ્રશ્ન આવે પણ પર્યાય નો જ અભાવ છે પર્યાય નો જ અભાવ છે એટલે કથનચિત નો અભાવ શ્યાદવાદ નો અભાવ શ્યાદવાદ નો અભાવ એટલે આત્મા એવો ને એવો અનાદિ અનંત્રી એમ
એનો નિર્ણય કર્યો પહેલા
એનો પહેલો નિર્ણય પાકો કરવો જોઈએ
બરાબર
પછી એ નિર્ણય પછી એને જ્ઞાન ના વિષય માં આવી એને જ્ઞાન ની ચોખવટ કરવી જોઈએ જ્ઞાન ની ચોખવટ કરતા જ્ઞાન એનો નિર્મળ થવા માંડે જેવું છે એવું આવવા માંડે એને અનુભવ થવાનો છે એવું આવવા માંડે હા કથનચિત નો સારો લઈને નિશ્ચય ની વ્યવહાર નો સારો લઈ નિર્ણય કરે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે પાયા ની વાત છે કે શ્યાદવાદ નો અભાવ છે પહેલી એકડો ઈ છે એકડો ઈ છે શરૂઆત શ્યાદવાદ થી ઉપડેલો દ્રષ્ટિના વિષયમાં પહોંચતો
નથી
વ્યવહાર નો પક્ષ છે
એટલે એને શ્યાદવાદ એ સરખું થતું નથી
ના ના શ્યાદવાદ નથી અજ્ઞાન છે શ્યાદવાદ તો સમ્યક જ્ઞાન નું લક્ષણ છે બેન મિથ્યા જ્ઞાન માં શ્યાદવાદ તો એકાંત હોય
બરાબર
મિથ્યા જ્ઞાન માં એકાંત હોય કથનચિત ન હોય કોઈ પણ મહાન હોય મહાન માં મહાન દ્રવ્યલિંગી તો પણ જ્યાં સમ્યક જ્ઞાન નથી ત્યાં એકાંતિ છે જૈન મત નો અનુયાયી હોને પણ ભી એકાંતવાદી હે કાં તો સર્વથા ભિન્ન માને કાં સર્વથા ભિન્ન માને સર્વથા મારે ગયા કથનચિત મેં નહીં આયા કથનચિત નહીં આ તો અનુભૂતિ નહીં હોતી તો એને શ્યાદવાદ ક્યાં છે
કથનચિત
મેં ખોટા હૈ દ્રષ્ટિ કા વિષય આત્મ નહીં આયા કથનચિત મેં રહે ગયા સર્વથા પૂર્વક કથનચિત ભિન્ન ભિન્ન આતા હૈ
બરાબર
સર્વથા કા નંબર વન હૈ કથનચિત કા નંબર ટુ હૈ વો ફળ હૈ ભગનો ભાવ એટલે પર્યાય નો જ ભાવ એમ એને કહ્યું. પર્યાય થી રહીત આત્મા છે તો પણ નિશ્ચયાભાસ પણ આવતો, કેમ કે એમાં તો અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે. અનુભૂતિ મેં કથન ચિતાતા બસ સમ્યક જ્ઞાન મેં અનુભવ જ્ઞાન મેં ત્યાદવાદ
હજી
અનુભવ જ્ઞાન મેં ત્યાદવાદ
બરાબર.
વાક્ય પૂરું બોલો, આત્માન ત્યાદવાદ નો અભાવ છે કુમારીઓ, અનુભવમાં જ્ઞાન નો ત્યાદવાદ નો સદભાવ છે. અહીંયા વાક્ય પૂર્ણ થાય છે, પૂર્ણ છે પૂર્ણ.
ભાઈ
લાલ થઈ ગઈ હો, પૂરી વાત બોલો, પૂરું કહ્યું ઉડાડી દી, અમને ઉડાડી દી ભાઈ, એની સમજણ ન હોય બિચારા નિર્દોષ રૂપે. બસ થઈ ગયું બેન, આ તો પૂરું થઈ ગયું. આવી રીતે આત્મા જ્યાં સુધી માટે
આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વ નો અનુભવ કરે છે એટલે કે નિર્ણય કરે છે એટલે કે તત્વ ને જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે, પ્રત્યક્ષ અનુભૂતિ નય પક્ષાતી છે. એટલે બે નહીં થી આ ક્રમ ક્રમ થી વિચાર કરતો ને, સરદ અભિન માન સુ જામ તો સાક્ષે એટલે કદંચિત ભિન છે, કદંચિત અભિન છે,
વિકલ્પ ઉત્પન્ન થતો
ક્રમ ક્રમ થી વિચાર
કરતો ક્રમ થી અથવા ધ્યેય પૂર્વક નહીં એક સમયમાં હોતા. એ વાત
ભાઈ બહુ અચ્છી વાત, સર્વથા ભિન્ન ઓર કથંચિત
ભિન્ન ભિન્ન કા જ્ઞાન એક સમયમાં હોતા,
સર્વથા ભિન્ન કા શ્રદ્ધા
કેમચંદભાઈ ના દીકરા એ સારું પકડ્યું પોતે ને બોલ્યો, આ આત્મા નો શાદવાદ નો અભાવ છે, કોઈ અલૌકિક વાત બહાર આવી છે એમ બોલ્યો. કોક તો નીકળે.